నిత్యం జాయంతి యోగిన కామద మోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం భగవాను మంగళము సుఖమోని మంగళం కురుకొండారి ఉజేంద్రమో సుమంగళం నమః సమయస్థానాయ స్వానుభూత్యా చకాస్తే స్వాయ భవాయ సర్వభావ.
समयसार भगवान कुनकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति एनो स्वाध्याय आपणे करी रह्या छीए. एमां हवे कर्ता कर्म अधिकार में आपणे कलश 46 चाली रह्यो छे. कलश 46 नो भावार्थ कर्यो छे. कलश 46 में मूल वात तो ए हती કે જીવને કરતા કર્મ પ્રવૃત્તિ વર્તે છે, પોતે પરદ્રવ્યની પર્યાયનો કરતા થાય છે અથવા પરદ્રવ્યના લક્ષ્ય થતા પોતાના વિકારી ભાવો એનો એ કરતા થાય છે, અને એવું કરતાપણું થતાં જે રાગાદી થાય છે એ એનું કર્મ છે. એવો એ કરતા થઈ અને એને જે રાગાદી વર્તે છે એ એનું કર્મ છે, એમ એ કરતા કર્મ પ્રવૃત્તિને કારણે એ અજ્ઞાન અવસ્થામાં પ્રવર્તી રહ્યો છે, જેને કારણે એને સંસાર છે. એવો અજ્ઞાન અવસ્થામાં વર્તતો જીવ જ્યારે ભેદ જ્ઞાન કરે છે ત્યારે એને પોતે ભગવાન આત્મા એ બધાથી જુદો સ્પષ્ટ જણાઈ આવે છે, અને એમ એ જ્ઞાન સ્વરૂપ આત્મા પરદ્રવ્ય તથા પરદ્રવ્યના લક્ષ્ય થતા વિભાવ ભાવો એવા કરતા કર્મપણાના અજ્ઞાનને દૂર કરી અને એ જ્ઞાન રૂપે સ્વયં પ્રકાશમાન થાય છે. એમાં આપણે પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ આ કળશ ઉપર કહેલ પ્રવચનમાંથી કેટલાક અંશો આપણે લીધા છે, એના વિશેષ અંશો બાકી રહેલ અંશો આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 4, એમાં પાના નંબર 9, એના ઉપર એક અહીંયા પ્રશ્ન મૂક્યો છે અને પૂજ્ય ગુરુદેવે એનો ઉત્તર આપ્યો છે. પ્રશ્ન: શાસ્ત્રોમાં એમ આવે છે કે જેટલું રાગનું પરિણમન થાય તેટલા પરિણમનનો હું કરતા છું એમ જ્ઞાની જાણે છે, તો આ કેવી રીતે છે? જ્ઞાની પોતે સ્વરૂપનો અનુભવ થયા પછીથી સમ્યક દ્રષ્ટિ થયો છે ત્યારે પોતાના સ્વરૂપને અને રાગને એ જુદા જાણે છે, એટલે શાસ્ત્રમાં એમ આવે છે કે જેટલું રાગનું પરિણમન થાય તેટલા પરિણમનનો હું કરતા છું, એટલે એ પર્યાયમાં કરતા પણ છે. એ પરિણમન જે થઈ રહ્યું છે એને જ્ઞાની જાણે છે પણ એ દ્રષ્ટા ભાવે જાણે છે, એનું કરતા પણ છે. એને એટલા માટે એ ટાળતો નથી કેમ કે જો એનો અભાવ કરી નાખે અને એ રીતે જો એને ટાળે કે એ કરતા પણ મારું છે જ નહીં, તો પછી એને કોઈ પુરુષાર્થ કરવાનો રહેતો જ નથી. એટલે એમ એને અભાવરૂપે નહીં પણ ગૌણ કરીને એ કરતા પણ પોતાનું નથી એમ જાણે છે, એટલે કે હું તો મારા સ્વભાવ ભાવનો કરતા છું અને પર્યાયમાં આ કંઈ જે બીજું બધું રાગાદી થાય છે એ મારા મૂળ સ્વભાવથી જુદું છે, પણ થાય છે એ મારી પર્યાયમાં છે, એ મારો સ્વભાવ નથી એમ એને એ જાણે છે. ગુરુદેવે આ વાતને સરસ રીતે અહીંયા સમજાવી છે એમાં જ્ઞાન પ્રધાન કથન અને દ્રષ્ટિ પ્રધાન કથનની વાત લીધી છે. તો આજે આપણે એ જ્ઞાન પ્રધાન કથન અને દ્રષ્ટિ પ્રધાન કથન શું છે એ પણ સમજવાનું છે. તો પ્રશ્ન એ છે કે શાસ્ત્રમાં એમાં આવે છે કે જેટલું રાગનું પરિણમન થાય તેટલા પરિણમનનો હું કરતા છું એમ જ્ઞાની જાણે છે, તો આ કેવી રીતે છે? પૂજ્ય ગુરુદેવે એનો ઉત્તર આપ્યો છે કે ભાઈ, એ જ્ઞાન પ્રધાન કથન છે. સમ્યક જ્ઞાન થયા પછી ધર્મી એટલે જ્ઞાની સમ્યક દ્રષ્ટિ એ જાણે છે કે જેટલું રાગનું પરિણમન છે એ મારા પોતાના પર્યાયરૂપ અસ્તિત્વમાં છે અને તે મારે લઈને છે, એટલે કે મારા પ્રમાદને લઈને છે અથવા તો મારા પુરુષાર્થની નબળાઈને લીધે છે. એમાં એવા પરિણમનમાં પરની સાથે શું સંબંધ છે? કંઈ સંબંધ નથી. એટલે કે બીજું કોઈ આવી અને એવું પરિણમન મને કરાવે છે એમ નથી. એ રાગનું પરિણમન મારી પર્યાયમાં વર્તમાનમાં જે થાય છે, શુભ કે અશુભ ભાવ જે થાય છે, તે પરિણમન પર્યાય રૂપે મારા અસ્તિત્વમાં છે. એનું અસ્તિત્વ છે, એનું હોવાપણું છે, નથી એમ નથી. એ એક સમયનું સત છે, એટલે એક સમયનું હોવાપણું છે. જે સમયે એવી પર્યાય થઈ છે ત્યારે એવું પરિણમન છે, એટલે એ મારા અસ્તિત્વમાં છે. પણ એ મારા ત્રિકાળી દ્રવ્યમાં નથી, પણ મારા પર્યાય રૂપ અસ્તિત્વમાં છે. અને એ થવાનું કારણ બીજું કોઈ નથી, કોઈ પર આવીને કરાવી જાય છે એમ નથી. એવા પરિણમનને પર સાથે સંબંધ નથી, પણ એ મારા પ્રમાદને લઈને થાય છે, મારા પુરુષાર્થની નબળાઈને લીધે થાય છે. આમ તે જ્ઞાનમાં જાણે છે. કોણ? સમ્યક દ્રષ્ટિ ધર્મી એ આ રીતે જ્ઞાનમાં જાણે છે. એટલે આ જે કથન થયું તે જ્ઞાન પ્રધાન કથન કહેવામાં આવે. કે જ્ઞાનની અપેક્ષાથી જોવા જઈએ તો એ ધર્મી જ્ઞાની સમ્યક દ્રષ્ટિ જેને આત્માનું અવલોકન થયું છે, આત્માનો અનુભવ થયો છે, દ્રષ્ટિ સમ્યક થઈ છે, શ્રદ્ધા સમ્યક થઈ છે, એવો જ્ઞાની પોતાની વર્તમાન પર્યાયમાં જે રાગાદી થાય છે એને એ જાણે છે અને એ રાગાદી થવાનું કારણ કોઈ બીજાને માનતો નથી. એ રાગાદી એ દોષ છે, એ દોષ માટે કોઈ બીજાને જવાબદાર ગણતો નથી, પણ એ પોતે એમ જાણે છે કે એ મારી પર્યાયમાં થાય છે એટલે મારામાં છે અને એને માટે જવાબદાર હું છું. એમાં પર સાથે કોઈ સંબંધ નથી, પર એને કરાવતું નથી. એટલે કે પર એટલે કે કર્મના ઉદયો, સંયોગો, એ કંઈ એને કરાવતા નથી. કર્મના ઉદયોને કારણે એ થાય છે એમ નથી, પણ એ મારા પુરુષાર્થની નબળાઈને કારણે, મારા પ્રમાદને કારણે થાય છે. હવે અજ્ઞાની તો રહ્યો નથી એટલે એમ ન કહેવાય કે એ અજ્ઞાનને કારણે કે મિથ્યાત્વને કારણે થાય છે, એમ તો કહેવાય નહીં. તો જ્ઞાનીને માટે તો શું રહ્યું? કે પ્રમાદ છે, મારો પુરુષાર્થ હજી એમાં નબળો પડે છે, જોઈએ એવો પુરુષાર્થ નથી ઉપડતો. એટલે એવા શુભભાવ રૂપે, એવા રાગ રૂપે વર્તમાન પર્યાયમાં પરિણમન થઈ રહ્યું છે. એને શુભભાવ આવે છે ને, એ રાગ છે, એ શુભરાગ છે, પુણ્યબંધનું કારણ છે. એવા શુભરાગને પોતે એમ નથી કહેતો કે આ કર્મને કારણે આ ઉદયમાં આવ્યું એટલા માટે થઈ અને મને આવું થાય છે, એ કર્મજનિત છે એમ નથી કહેતો. પણ પોતે પોતાના સ્વભાવ ભાવથી ચ્યુત થઈને પોતાના આત્મામાં ગયો હતો, ત્યાંથી બહાર નીકળીને એ આવ્યો છે, ત્યારે એનો પુરુષાર્થ નબળો છે. ત્યારે એને અપેક્ષા એમ કહેવાય કે થોડો પ્રમાદ વર્તે છે, એટલે એને એવો સ્વભાવ થાય છે, એને માટે એ બીજાને જવાબદાર નથી ઠેરવતો. જ્યાં સુધી પોતે પોતાના સ્વરૂપમાં હતો ત્યાં સુધી તો એવો કોઈ રાગ થતો નહીં, ત્યાં સુધી એવો કોઈ રાગ થતો ન હતો. પણ હવે જ્યારે એનો પુરુષાર્થ સહેજ નબળો પડ્યો છે, પોતાના સ્વરૂપમાંથી ચ્યુત થઈને એ બહાર આવ્યો છે અને શુભરાગ આવ્યો છે, તો એવા શુભરાગને પોતાની પર્યાયમાં, વર્તમાન પર્યાયમાં પોતાથી એટલે પોતાના સ્વરૂપથી જુદો જાણે છે અને એને માટે એ પોતાને, પોતાના નબળા પુરુષાર્થને, પ્રમાદને કારણ સમજે છે, એટલે કહે છે કે મારે લઈને છે, એમાં પર સાથે કોઈ સંબંધ નથી, અને એને એ એમ જ્ઞાનમાં જાણે છે. આવું જાણવું અને આ પ્રમાણે કથન કરવું એને જ્ઞાન પ્રધાન કથન કહેવામાં આવે. પરંતુ ગુરુદેવ વધારે સ્પષ્ટતા કરી અને સમજાવે છે કે પરંતુ દ્રષ્ટિના વિષયની અપેક્ષાએ રાગનું કર્તૃત્વ ત્રિકાળી જ્ઞાન સ્વરૂપ દ્રવ્યમાં છે જ નહીં. દ્રષ્ટિનો વિષય શું? દ્રષ્ટિ એટલે શું? દ્રષ્ટિ એટલે જ્યાં લક્ષ કરતા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની શુદ્ધ નિર્મળ પર્યાય પ્રગટ થાય. જ્યાં લક્ષ કરતા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની નિર્મળ પર્યાય પ્રગટ થાય, શુભ ભાવને બદલે શુદ્ધ ભાવ રૂપે પરિણમન થાય, શુભ ભાવ નહીં પણ શુદ્ધ ભાવ રૂપે પરિણમન થાય અને પોતાના સ્વરૂપનો અનુભવ થાય, આત્માના અલૌકિક જ્ઞાન આનંદનો અનુભવ થાય, એવું જે થાય છે ત્યારે જેનું લક્ષ્ય કરવામાં આવ્યું છે અને એ લક્ષ્ય કરવામાં આવ્યું ત્યારે જે ઉપયોગ વર્તે છે એ બધાનો વિચાર કરીએ તો એ ઉપયોગ સૂક્ષ્મ ઉપયોગ છે, એ આત્મા તરફની દ્રષ્ટિ છે, એ લક્ષ્ય થયું છે એટલે આત્માની દ્રષ્ટિ થઈ છે અને એમાં વિષય છે તે ત્રિકાળ શુદ્ધ ભગવાન આત્મા છે, એ શુદ્ધ આત્મદ્રવ્ય છે તે એ દ્રષ્ટિનો વિષય છે, એનું આલંબન લેવામાં આવ્યું છે, એનો આશ્રય કરવામાં આવ્યો છે, એટલે એવો એ દ્રષ્ટિનો વિષય, એની વાત છે. એટલે ગુરુદેવ કહે છે કે પરંતુ દ્રષ્ટિના વિષયની અપેક્ષાએ, દ્રષ્ટિનો વિષય શું હોય? શુદ્ધ ત્રિકાળ દ્રવ્ય જ હોય, તો એવા દ્રષ્ટિના વિષયની અપેક્ષાએ રાગનો જો આપણે વિચાર કરીએ તો એ રાગનું કર્તૃત્વ એ ત્રણેકાળ જ્ઞાન સ્વરૂપ જે દ્રવ્ય છે, આત્મદ્રવ્ય, શુદ્ધ દ્રવ્ય, એની અંદર એ રાગનું કર્તૃત્વ નથી. રાગનું કર્તૃત્વ એ ત્રિકાળી જ્ઞાન સ્વરૂપ દ્રવ્યમાં છે જ નહીં. ત્રિકાળી દ્રવ્ય સ્વભાવમાં એ રાગ કે રાગનું કર્તાપણું છે જ નહીં. રાગનો હું સ્વામી, એ રાગ મારો, એ રાગનો કરનારો હું, એ મારી પર્યાયમાં થાય છે, આ બધી વાત જે જ્ઞાન પ્રધાન કથનમાં આવી હતી એ વસ્તુ કોઈ ત્રિકાળી દ્રવ્યમાં નથી. એ બધી વાત પર્યાયમાં છે એમ જ્ઞાને જાણ્યું, પણ અહીંયા ભગવાન આત્મા જેવું શુદ્ધ ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા, એનું લક્ષ કરીએ છીએ ત્યારે એ કોઈ શુભભાવ કે રાગ કે એનું કર્તાપણું એમાં છે જ નહીં. એટલે દ્રષ્ટિના વિષયની અપેક્ષાએ રાગનું કર્તૃત્વ ત્રણેકાળ જ્ઞાન સ્વરૂપ રહેવાવાળા આત્મદ્રવ્યમાં છે જ નહીં, એટલે રાગ પણ નથી અને રાગનું કર્તાપણું પણ નથી. આવા ત્રિકાળી શુદ્ધ આત્મદ્રવ્યને દ્રષ્ટિનો વિષય કહેવામાં આવે છે અને એની તરફ દ્રષ્ટિ કરી અને જ્ઞાનની જે પર્યાય થાય છે એવા ભગવાન આત્માને જાણનારી અનુભવનારી જે જ્ઞાનની પર્યાય થઈ છે એ પર્યાયમાં એવા ત્રિકાળી શુદ્ધ આત્મદ્રવ્યને જાણનારી જ્ઞાનની પર્યાય, એ પર્યાય શુદ્ધ નિર્મળ પર્યાય છે અને એ પર્યાય વખતે પણ જ્યાં સુધી પૂર્ણતા નથી તો એ પર્યાયમાં તે રાગાદી છે એને પણ એ જાણે છે અને તે પોતાનું કાર્ય છે, પરિણમન છે અને પોતે તેનો કરતા છે એમ વ્યવહારે જાણે છે. એટલે જ્યારે પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે અને પછી બહાર આવે છે ત્યારે પણ એની દ્રષ્ટિ આત્મા તરફ રહી છે, લક્ષ્ય આત્મા તરફ રહ્યું છે. એટલે એ પોતાના શુદ્ધ સ્વરૂપને પણ જાણે છે અને એ જ વખતે એને જે શુભ ભાવ વર્તે છે એને પણ એ જ્ઞાનની પર્યાય જાણે છે. અને એ જાણે છે ત્યારે એ જ્ઞાન પ્રધાન કથનમાં એમ કહે છે કે એ શુભ ભાવનું પરિણમન છે એનો કરતા પોતે વ્યવહારથી છે. પણ ત્રિકાળી દ્રવ્યમાં એ રાગ કે રાગનું કરતાપણું બિલકુલ નથી. ત્રિકાળી દ્રવ્ય તો શુદ્ધ જ છે. એટલે દ્રષ્ટિના વિષયની વાત કરીએ તો એ કેવું દ્રવ્ય છે, શુદ્ધ ત્રિકાળી દ્રવ્ય છે એમ આવે છે. અને અહીંયા જ્ઞાન પ્રધાન કથનની અંદર જ્ઞાનની પર્યાય પોતાના ત્રિકાળી શુદ્ધ દ્રવ્યને જાણે છે, પોતાનું સ્વરૂપ કેવું છે એને પણ જાણે છે અને વર્તમાનમાં એને શુભ ભાવ જે થયો છે એને પણ જાણે છે એવું એ જ્ઞાન પ્રધાન કથન છે. અને એવા એ શુભ ભાવનો કરતા પોતે વ્યવહારથી છે એમ પણ એ જાણે છે. નિશ્ચયથી એનો કરતા નથી એવી એને યથાર્થ શ્રદ્ધા પણ સાથે છે. ગુરુદેવ આગળ સમજાવે છે કે ભાઈ નિશ્ચયથી વિકારનું કરતા કર્મપણું જ્ઞાનીને નથી. અને જ્ઞાની આ વાત જાણે છે. નિશ્ચયથી વિકારનું કરતા કર્મપણું જ્ઞાનીને નથી. વિકારનો એ કરતા નથી, વિકાર એનું કાર્ય નથી, વિકાર એનું કર્મ નથી. રાગાદી ભાવ જે થયા છે એ કર્મ છે અને એનું કરતાપણું નિશ્ચયથી આત્માને નથી. એટલે નિશ્ચયથી વિકારનું કરતા કર્મપણું જ્ઞાનીને નથી. તથાપિ પર્યાય અપેક્ષાએ વ્યવહારથી તે વર્તમાન વિકારનો કરતા ભોગતા છે. વર્તમાન પર્યાય શુભાશુભ ભાવની થઈ છે તો એનું કરતાપણું અને એનું ભોગતાપણું બંને એને છે અને એવો વ્યવહાર છે. વર્તમાનમાં પર્યાયમાં જે શુભ રાગ થયો છે એનું કરતાપણું અને એનું ભોગતાપણું, એવું કરતા ભોગતાપણું વ્યવહારથી પર્યાયમાં ક્ષણિકપણે ભગવાન આત્માને છે એવું વ્યવહારથી કહેવામાં આવે અને એનો કરતા એ થાય છે, એનો કરતા ભોગતા એ જીવ પોતે થાય છે, એ બીજો કોઈ નથી. પણ ભગવાન આત્માના મૂળ દ્રવ્યમાં ત્રિકાળી શુદ્ધ દ્રવ્યમાં માત્ર નાયકપણું જ છે, એને કોઈ કરતા ભોગતાપણું છે જ નહીં. એ પરદ્રવ્યની પર્યાયને કરતો નથી, પરદ્રવ્યના લક્ષ્ય થતા વિકારી ભાવને પણ એ કરતો નથી કે ભોગવતો નથી. એટલે બંને વાતને જે અપેક્ષાએ કહેવામાં આવી હોય એ અપેક્ષાએ જેમ છે તેમ સમજવી જોઈએ. વિકાર થવામાં પરદ્રવ્યની સાથે શું સંબંધ છે? વિકાર જીવને થાય છે, પરનું લક્ષ્ય કરતા જે વિકાર થાય છે એમાં પરદ્રવ્ય સાથે શું સંબંધ છે? પરદ્રવ્ય એને એમ કહે છે કે તું વિકાર કર, વિકારી ભાવ કર. સામે પડેલું કોમ્પ્યુટર એમ કહે છે કે તું મારામાં રાગ કર. સામે પડેલી આ ડેસ્ક છે એ એમ કહે છે કે તું મારામાં ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ કર. આ સારું છે, આ ખરાબ છે, આ ગમે છે, આ નથી ગમતું, એવા બધા ભાવો કરવા માટે પેલું પરદ્રવ્ય તમને કંઈ કહેતું નથી. પરદ્રવ્ય આ જીવને કોઈ દબાણ કરતું નથી, કોઈ ભાવ કરાવતું નથી. પરદ્રવ્ય માત્ર જ્ઞેય છે, પરદ્રવ્ય માત્ર જ્ઞેય છે, એમાં પ્રમેયત્વનો ગુણ છે. એટલે એ જ્ઞાનની પર્યાયમાં જણાય છે. એવા જ્ઞેયને જ્ઞેય તરીકે નહીં જાણતા, એમાં એકત્વ કરવું, એમાં મમત્વ કરવું, એમાં ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ સ્થાપવી અને એમ રાગાદી ભાવે વર્તવું, એ બધું જીવનું પોતાનું કાર્ય છે. એ બધાનો જીવ પોતે કરતા છે અને એનું કારણ જીવનો પ્રમાદ છે, જીવનું અજ્ઞાન છે, જીવનું મિથ્યાત્વ છે. એટલે વિકાર થવામાં પરદ્રવ્યની સાથે શું સંબંધ છે? ખરેખર તો કંઈ સંબંધ નથી. પરદ્રવ્ય તો પોતાથી તદ્દન ભિન્ન છે. પર્યાયમાં જે વિકાર થયો તે પોતાનો જ અપરાધ છે. બહુ સરસ રીતે વાત મૂકી દીધી. ગુરુદેવ કહે છે કે જે કંઈ અપરાધ છે એ પોતાનો છે, એટલે કે પોતે પોતાના સ્વભાવભાવથી ચ્યુત થઈ અને પરનું લક્ષ કરે છે એ બધો અપરાધ છે. અને એવું લક્ષ કરતા જે કર્મ બંધાય છે એ બધો અપરાધ છે, એ બધો અપરાધ એનો છે, એનો અપરાધી એ પોતે છે. તથાપી તે કરવા લાયક છે એવી બુદ્ધિ જ્ઞાનીને છૂટી ગઈ છે. આવું થાય છે, જ્ઞાનીને પણ થાય છે, પણ જ્ઞાનીને એમાં એ કરવા લાયક છે એવી બુદ્ધિ છૂટી ગઈ છે. એ સારું છે, એ મને હિતકારી છે, એનાથી મને આનંદની પ્રાપ્તિ થાય છે, એનાથી મને સુખ મળે છે, એવી બુદ્ધિ છૂટી ગઈ છે. જ્ઞાની અને અજ્ઞાનીમાં આટલો તફાવત છે. અજ્ઞાની એવા ભાવે વર્તે છે, શુભાશુભ ભાવે, અને એમાં એ પોતે મમત્વ કરે છે, મારાપણું કરે છે, પર દ્રવ્યનું સ્વામિત્વ પોતે કરે છે, એનું ભોગતાપણું ને કરતાપણું પોતાનું છે, અને એમાંથી એને લાભ થાય છે, એને હિતનું કારણ છે, એને આનંદ મળે છે, સુખ મળે છે, આવી બધી માન્યતાઓ એને વર્તે છે. જ્યારે જ્ઞાની છે એને પરદ્રવ્યનું લક્ષ કરતા થતા જે ભાવ છે એ શુભાશુભ ભાવનું કરતાપણું વ્યવહારથી તો છે કે એ શુભાશુભ ભાવ મારી પર્યાયમાં થયા અને એને માટે જવાબદાર હું છું, હું અપરાધી છું, કેમ કે મારા મૂળ સ્વભાવને છોડી અને બહારમાં આવ્યો, પરનું લક્ષ્ય કર્યું, એટલે આ બધું થયું છે, એટલે એને માટે જવાબદાર હું છું, એ અપરાધ છે, એ મારો છે, એ ક્ષણિક છે, પર્યાયમાં છે, છતાં પણ એ અપરાધ મારો છે. પણ એ અપરાધ કર્યો છે એ કરવા જેવો નથી. એવો શુભાશુભ ભાવ મારી પર્યાયમાં થાય છે કે મને બીજો કોઈ કરાવતો નથી, એનો કરતા હું છું, એનો ભોગતા પણ હું છું, પણ એ કરવા જેવું નથી, એ કરવા જેવું નથી, એ છોડવા જેવું છે. મારો ત્રિકાળી ભગવાન આત્મા નાયક 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 એવા ભાવે ક્યારેય પરિણમે નહીં, અને આવા ભાવે પરિણમન થાય છે તો એ મારો અપરાધ છે. એટલે એની એ કરતા બુદ્ધિ છૂટી ગઈ છે કે એ કરવા જેવું નથી. એ થઈ રહ્યું છે પણ એ કરવા જેવું નથી. તથાપી એ કરવા લાયક છે એવી બુદ્ધિ જ્ઞાનીને છૂટી ગઈ છે. પર્યાયમાં પરિણમન છે તે અપેક્ષાએ ત્યાં વ્યવહારથી કરતા કહેવામાં આવે છે, પણ સ્વભાવ દ્રષ્ટિએ એનું સ્વામિત્વ જ્ઞાનીને નથી. એટલે કે સ્વભાવ દ્રષ્ટિએ સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને એનું કરતાપણાનું સ્વામિત્વ નથી, એટલે એ મારો ભાવ છે એમ નથી, એનો એ સ્વામી થતો નથી. જે કંઈ કાર્ય થાય છે એનો એ વ્યવહારથી કરતા છે, જે કંઈ કાર્ય છે એને એ ભોગવે છે તો એ વ્યવહારથી એનો ભોગતા પણ છે, છતાં પણ એ કરતાપણું અને ભોગતાપણું બધું હેય બુદ્ધિએ છે. એ છોડવા લાયક છે એ મારા સ્વભાવની દ્રષ્ટિએ નથી, એટલે સ્વભાવની દ્રષ્ટિએ એનું એ સ્વામિત્વ એને નથી, એ મારું છે એવું સ્વામિત્વ જ્ઞાનીને નથી. એટલે એ અપેક્ષાથી જોવા જઈએ તો જ્ઞાની એ રાગનો કરતા નથી, જ્ઞાની રાગનો અકર્તા છે. જ્ઞાનીને શુભાશુભ ભાવ હોય છે, છતાં પણ એનો એ આ રીતે અકર્તા થાય છે. આત્મામાં વિકારને રાગને ન કરે એવો અકર્તા નામનો ગુણ છે. જો આત્મામાં રાગને કે વિકારને ન કરે એવો અકર્તા નામનો ગુણ છે. પોતે પોતાના સ્વભાવ ભાવને જ કરે એવો ભગવાન આત્મા કરતા છે. અને એનામાં એક એવો ગુણ પણ છે અકર્તા નામનો, કે જેને કારણે એ રાગ કે વિકારને ન કરે, દયાદાન વ્રત ભક્તિ આદિના રાગને ન કરે એવી આત્મામાં અકર્તૃત્વ નામની શક્તિ છે. અકર્તૃત્વ નામની શક્તિ કહો કે અકર્તા નામનો ગુણ કહો, બંને એક જ વસ્તુ છે. અકર્તૃત્વ નામની શક્તિ તૃતાલિક શક્તિના વર્ણનમાં આવે છે, એવી ભગવાન આત્મામાં પડી છે જેને કારણે એ વિકારી ભાવ રાગ એનો એ કરતા થતો નથી. જ્ઞાનમાં જ્યાં જ્ઞાયક ભાવને પકડ્યો, જ્ઞાયક ભાવને પકડ્યો એટલે પોતે ભગવાન આત્મા જ્ઞાયક છે એવો ભાવ એને પકડાયો, પછી શુભાશુભ વિકારી ભાવોનું કરતાપણું મટી જાય. પછી કોઈ શુભાશુભ ભાવ વિકારી ભાવોનું કરતાપણું રહેતું જ નથી. પોતે જ્ઞાયક છે એવો ભાવ જ્યાં એને પકડાયો કે હું જ્ઞાયક 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 ત્રિકાળ જ્ઞાયક, એ ભાવ જેને પકડાયો એને પછી શુભાશુભ વિકારી ભાવોનું કરતાપણું રહેતું જ નથી. કોઈ પણ ભાવ શુભ ભાવનો એ કરતા થતો નથી, એટલે એનું એને સ્વામિત્વ હોતું નથી. એવા ભાવ થાય છે એને પોતાને એ પર્યાયમાં થાય છે એમ જાણે છે, એ અપરાધ છે અને એને એ હેય બુદ્ધિએ જાણે છે કે એ છોડવા લાયક છે, એ મારા પ્રમાદને કારણે થાય છે, મારા પુરુષાર્થની નબળાઈને કારણે થાય છે એમ જ્ઞાની જાણે છે અને એને હે બુદ્ધિએ જાણે છે, અને એ રીતે એ શુભાશુભ વિકારી ભાવનું કરતાપણું એને મટી જાય છે. આ અકર્તૃત્વ શક્તિનું નિર્મળ પરિણમન છે. અને આ પ્રમાણે જ્ઞાયકના લક્ષે ઉત્પન્ન થયેલી જ્ઞાન જ્યોતિ, જ્ઞાયકના લક્ષે જ્ઞાયકનું લક્ષ્ય કરતા પોતાના ઉપયોગને ત્રિકાળ જ્ઞાયક તરફ ધાવતા જે જ્ઞાન જ્યોતિ ઉત્પન્ન થઈ એમાં અજ્ઞાનરૂપી કર્તા કર્મની પ્રવૃત્તિ બધી મટી જાય છે, બધી પ્રવૃત્તિ મટી જાય છે. જ્ઞાન જ્યોતિ એટલે જ્ઞાન જે પ્રકાશી રહ્યું છે એમાં બધું અજ્ઞાન છે તે ચાલ્યું જાય છે, તેમાં કર્તા કર્મની પ્રવૃત્તિ રૂપ જે અજ્ઞાન છે એ બધું પણ ચાલ્યું જાય છે, તે ઊભું રહેતું નથી. અને એવી જ્ઞાન જ્યોતિ કેવી છે? તો કે ધીર છે, અનાકૂળ છે. આવી વાત જૈન ધર્મમાં કહી છે. એ જ્ઞાન જ્યોતિ બીજાની કોઈની પણ સહાય વિના દ્રવ્યોને પ્રકાશિત કરે છે. જેવા દ્રવ્યો છે તેવા પૃથક એને જાણે છે, દ્રવ્યોને જેવા છે તેવા જુદા જાણે છે. રાગને અને આત્માને, રાગને અને જ્ઞાનને એ જુદા જાણે છે. સમસ્ત લોક અને અલોકને એ પ્રત્યક્ષ જાણવાવાળી જ્ઞાન જ્યોતિ છે. અને એ જ્ઞાતા સ્વભાવના આશ્રયે પ્રગટ થાય છે. તો અહીંયા આપણે 46મો કળશ પૂરો કરીએ છીએ. હવે ભાવાર્થમાં જે સમાલોચના જે કરી છે એ આપણે જરા લઈએ અને પછી ગાથા 69 અને 70 ઉપર જઈએ. કે આવો જ્ઞાન સ્વરૂપ આત્મા છે તે પરદ્રવ્ય તથા પરભાવોના કર્તાપણારૂપ અજ્ઞાનને દૂર કરીને, કેવું અજ્ઞાન? પરદ્રવ્ય અને પરભાવોનું કર્તાપણું એવું અજ્ઞાન, પરદ્રવ્યનો કર્તા થાય અથવા તો પરના લક્ષે થતા પરભાવો વિભાવ ભાવો એનો કર્તા એ અજ્ઞાન, એટલે પરદ્રવ્ય તથા પરભાવોના કર્તાપણા રૂપ અજ્ઞાનને દૂર કરીને પોતે પ્રગટ પ્રકાશમાન થાય છે. કોણ? જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા પોતે પ્રકાશમાન થાય છે, એ અજ્ઞાનને દૂર કરીને પ્રકાશમાન થાય છે. શરીર મન વાણી કુટુંબ દેશ ઇત્યાદિનું હું કરું એ કર્તાપણાનું અજ્ઞાન છે. દેહને આમ સદઉપયોગમાં વાળું, લક્ષ્મીનો સદઉપયોગ કરવું, દેશને સુધારી દઉં, દાનાદિ વડે પુણ્ય ઉપજાવવું ઇત્યાદિ પ્રવૃત્તિ એ કર્તાપણાનું અજ્ઞાન છે. પોતે અન્યનું કંઈક કરે, દેહનું કરે કે દેશનું કરે કે કુટુંબનું કરે, સ્વજનોનું કંઈક કરે, એવું કર્તાપણું, પરના લક્ષ્ય થતું કર્તાપણું, એ બધું અજ્ઞાન છે. પોતાનો દેહ છે અને એનું પોતે કંઈ કરી શકે છે એવું કર્તાપણું, એવું સ્વામિત્વ, એ પણ અજ્ઞાન છે. અરે પરના લક્ષ્ય થતા ભાવ, એ પણ વિભાવ ભાવ પરભાવ છે, એનું કર્તાપણું, એ પણ અજ્ઞાન છે. એવા અજ્ઞાનને દૂર કરતી એ જ્ઞાન સ્વરૂપ જ્યોત પ્રગટ થાય છે. એટલે પોતે એટલે પરની અપેક્ષા વિના, રાગની મંદતાની પણ અપેક્ષા વિના, વ્યવહારની અપેક્ષા વિના, ભેદના લક્ષ વિના, અભેદ એક નિર્મળ જ્ઞાન સ્વભાવના લક્ષે જ્ઞાન જ્યોતિ પ્રગટ પ્રકાશમાન થાય છે. આવો આ કળશનો ભાવાર્થ છે. હવે અહીંયા કહે છે સમયસારમાં આ કળશ 46 પૂરો થાય છે પછી કહે છે કે હવે જ્યાં સુધી આ જીવ આશ્રવના અને આત્માના વિશેષને એટલે તફાવતને જાણે નહીં ત્યાં સુધી તે અજ્ઞાની રહ્યો થકો, આશ્રવમાં પોતે લીન થતો, કર્મોને બંધ કરે છે એમ ગાથામાં કહે છે. જ્યાં સુધી આ જીવ આશ્રવના અને આત્માના, આશ્રવ અને આત્મા એ બેમાં શું તફાવત છે એને જાણતો નથી, આશ્રવ અને આત્મા બેને જુદા જાણતો નથી, એમાં શું ભેદ છે, આશ્રવ કોણ છે શું છે અને આત્મા કોણ છે શું છે એને એ જાણતો નથી, ત્યાં સુધી એ અજ્ઞાની છે. આશ્રવ અને આત્માને જો જુદો પાડી શકતો નથી તો એ અજ્ઞાની છે. આશ્રવ અને આત્માને એક રૂપે જાણે છે ત્યાં સુધી તે અજ્ઞાની છે. એટલે એ આશ્રવમાં પોતે લીન થાય છે. અજ્ઞાનને કારણે આત્મા અને આશ્રવને એક માને છે એટલે એ આશ્રવમાં પોતે લીન થાય છે અને આશ્રવમાં પોતે લીન થતો હોવાથી એને કર્મનો બંધ પડે છે. આ વાત હવે આગળ ગાથા 69 અને 70માં કહે છે. તો આપણે સમયસારની ગાથા 69 અને 70 લઈએ. યાવન્ન વેત્તિ વિશેષાંતરમ ત્વાત્મસ્ત્ર યોરપિ અજ્ઞાની તાવસ્ત ક્રોધાદિષુ વર્તતે જીવ ક્રોધાદિષુ વર્તમાનસ્ય તસ્ય કર્મણઃ સચ્ચયો ભવતિ જીવસ્વયંવં બંધો ભણિતઃ ખલુ સર્વદ દર્શિધિ. તો આ ગાથા આપણે ગુજરાતીમાં લઈએ.
માની આશવ તણો જ્યાં ભેદ જીવ જાણી નહીં, ક્રોધાદિમાં સ્થિતિ ત્યાં લગી અજ્ઞાની એવા જીવની જીવ વર્તતા ક્રોધાદિમાં સંચય કર્મનો થાય છે, સહુ સર્વદર્શી એ રીતે બંધન કહે છે જીવને.
ગાથા 69 અને ગાથા 70 એના ગાથાર્થમાં અહીંયા કહે છે કે જીવહ એટલે જીવ યાવત જ્યાં સુધી આત્મસ્ત્ર વયો અપિતુ એટલે આત્મા અને આશ્રવ એ બંનેના વિશેષાંતરમ એટલે તફાવત અને ભેદને નવેતી એટલે જાણતો નથી, તાવત ત્યાં સુધી સાતે અજ્ઞાની રહ્યો થકો ક્રોધાદિશુ ક્રોધાદિક આશ્રવોમાં વર્તે પ્રવર્તે છે. ક્રોધાદિશુ એટલે ક્રોધાદિકમાં વર્તમાનશ્ચ તસ્ય વર્તતા તેણે કર્મણ કર્મણ સંચય સંચય હોય એટલે સંચય ભવતી થાય છે. ખરેખર આ રીતે દિવસ જીવને બંધ બંધ કર્મનો બંધ સર્વદર્શી એટલે સર્વજ્ઞ દેવોએ પણિક કહ્યો છે. શું કહે છે કે જીવ જ્યાં સુધી આત્મા અને આશ્રવ, આત્મા અને આશ્રવ બે વસ્તુ જુદી છે. ભગવાન આત્મા અને આશ્રવ એ બે વસ્તુ જુદી છે. પણ જ્યાં સુધી જીવ એ આશ્રવને અને આત્માને જાણતો નથી, એ બંને વચ્ચે શું તફાવત છે એને જાણતો નથી. આશ્રવને એ પોતાનું સ્વરૂપ સમજે છે, જે આશ્રવ છે એને એ પોતે છે એમ સમજે છે. આશ્રવને એ પોતાનો ભાવ સમજે છે, પોતાનો ત્રિકાળી સ્વભાવ નાયક ભાવ છે. એને બદલે જે આશ્રવ છે એને એ પોતાનો ભાવ સમજે છે, પોતાનું સ્વરૂપ સમજે છે, પોતારૂપે સમજે છે. એટલે આત્માને અને આશ્રવને એ ભિન્ન જુદા જાણતો નથી. બંને વચ્ચે શું તફાવત છે, બંનેમાં શું શું વિશેષતાઓ છે, આત્મામાં શું વિશેષતા છે, આશ્રવમાં શું છે એને એ જાણતો નથી. એ બંનેના તફાવત અને ભેદને જાણતો નથી. ત્યાં સુધી તે અજ્ઞાની રહ્યો થકો, ત્યાં સુધી એ અજ્ઞાની રહ્યો છે. જ્યાં સુધી આશ્રવને જુદા પાડી શકતો નથી ત્યાં સુધી તે અજ્ઞાની છે. કોઈને પ્રશ્ન થાય કે ના એવું કેવી રીતે બને? આશ્રવ તો અમને ખબર પડે છે કે જેને કારણે થઈ અને બંધ પડે એ આશ્રવ છે, જેને કારણે બંધ પડે એ આશ્રવ છે એમ તો અમે જાણીએ છીએ. જે શાસ્ત્રનો અભ્યાસ કરતા હોય ને એને પ્રશ્ન એવો થવો જોઈએ આ જગ્યાએ કે એમ ક્યાં થાય છે આશ્રવ છે એ તો જીવને થાય છે ત્યારે બંધ પડે છે, એટલે એને તો અમે જાણીએ છીએ કે આ આશ્રવ છે અને આત્મા તો એનાથી જુદો છે એમ તો અમે જાણીએ છીએ. તો પછી અહીંયા કેમ આવું કહ્યું હશે ગાથામાં? પ્રશ્ન થવો જોઈએ કે આપણને તો ખબર છે તો પછી કેમ? પ્રભુ એ જ વાત અહીંયા કરી છે કે જો તું ખરેખર આશ્રવને જાણે છે, આશ્રવને જાણે છે તો તું એવા આશ્રવના ભાવરૂપે પરિણમે નહીં. આશ્રવને જાણે છે તો તને દરેક સમયે એવા આશ્રવ થઈ રહ્યા છે એની જાગૃતિ હોય અને એનાથી જુદો પડે, એનાથી તું અલિપ્ત થઈ અને નવા કર્મ બંધ કરે નહીં. એટલે તું જે જાણે છે એ જાણપણું કેવું છે? એ માહિતીરૂપ છે. એ જાણપણું માહિતીરૂપ છે, ખરેખર તું જાણતો નથી. આશ્રવ દરેક સમયે જે ભાવ થાય છે એ ભાવ આશ્રવ છે. આત્માનું લક્ષ્ય કરે છે તો જે ભાવ થાય છે તે આશ્રવ નથી. આત્માનું લક્ષ્ય કરતા જે ભાવ થાય છે તે શુદ્ધ પરિણમન છે, શુદ્ધ ભાવ છે, એમાં આશ્રવ નથી એટલે કર્મનો બંધ પડતો નથી. પણ બારમાં કોઈપણનું લક્ષ્ય કરવામાં જાય છે, જોડાય છે, અરે તીર્થંકર ભગવાનનું પણ લક્ષ્ય કરે છે તો પણ એ શુભભાવ છે, તે આશ્રવ છે અને પુણ્યબંધનું કારણ છે. એટલે જો તું એનો તફાવત જાણતો હોય તો તું એવા આશ્રવ ભાવે શા માટે પરિણમે? એટલે એનો અર્થ એ છે કે તું એવા આશ્રવને જાણતો જ નથી. એને તું તારા પોતાના જાણે છે, એ ભાવ મારા છે એવી જે અંદરમાં પડી છે ને વાત, એ વાત ઉપર અહીંયા કહેવામાં આવ્યું છે કે એ આશ્રવને અને આત્માને જુદા ભિન્ન જાણતો નથી, એમના તફાવતને સમજતો નથી, એ ભેદને જાણતો નથી. નાની એ ભેદને જાણે છે, નાની એ ભેદને જાણે છે એટલે જ્યારે એને શુભભાવ આવે છે ત્યારે પણ એની દ્રષ્ટિ આત્મા તરફ હોય છે અને એ વખતે પણ જે શુભભાવ આવ્યા છે એ પોતાના નથી એવું એ જ્ઞાનમાં એને જુદું જાણે છે. હું આ ભગવાન આત્મા અને આ શુભ કે અશુભ ભાવ છે તે મારાથી જુદા, એમ દરેક સમયે એને એવું ભેદ જ્ઞાન વર્તે છે. એ કંઈ યાદ કરીને એને કરવું પડતું નથી. આવું ભેદ જ્ઞાન જ્ઞાનીને વર્તે છે, એ જ્ઞાની છે. અને જેને એવું ભેદ જ્ઞાન નથી વર્તતું એ અજ્ઞાની છે, એટલે એ આત્મા અને આશ્રવને ભિન્ન જાણતો નથી. એને દરેક સમયે જે થવું જોઈએ કે આ જે થઈ રહ્યું છે એનાથી હું જુદો ભગવાન આત્મા છું, આ મારો ભાવ નથી, આ આશ્રવ છે. દરેક સમયે એમ જ હોય, દ્રષ્ટિ આત્મા તરફ જેને છે એને દરેક સમયે આવું હોય, એ જ્ઞાની છે, એ સમ્યક દ્રષ્ટિ છે, એ મહાત્મા છે. જેને એવું નથી થતું એની અહીંયા વાત લીધી છે કે જ્યાં સુધી એને આત્મા અને આશ્રવ એ બંને ભિન્ન જુદા જણાતા નથી ત્યાં સુધી એને આશ્રવ થાય છે, એટલે એ અજ્ઞાની રહ્યો થકો એ આશ્રવ કરે છે, અને આશ્રવ થાય છે તો બંધ પડે છે. એ બંનેના તફાવતને એટલે ભેદને એ જાણતો નથી ત્યાં સુધી તે અજ્ઞાની રહ્યો છે, ત્યાં સુધી અજ્ઞાની રહ્યો છે. અને એવો અજ્ઞાની રહ્યો છે એટલે ક્રોધ માન માયા લોભ એવા ભાવો જે આશ્રવ છે એમાં એ પ્રવર્તે છે. દરેક વખતે એ જે કંઈ પ્રક્રિયા આપે છે ને, જે કંઈ રિસ્પોન્સ આપે છે ને, આપણે એને જે કહીએ એની સામે જે રિસ્પોન્સ આપે છે, એ વખતે એ રિસ્પોન્સ મારો છે એ બહુ ઘૂંટાઈ ગયું છે. એ રિસ્પોન્સમાં મારા પણ ખૂબ ઘૂંટાઈ ગયું છે, બહુ સમજવાની વાત છે. જે કંઈ એ રિસ્પોન્સ આપે છે, જે સાંભળે છે કે વાંચે છે, અને પોતે તરત એની સામે જે પ્રક્રિયા બતાવે છે ને, એ પ્રક્રિયા બતાવે છે ત્યારે, એટલે કે જે રિસ્પોન્સ આપે છે ત્યારે, એ પ્રક્રિયા મારી છે, એ રિસ્પોન્સ મારો છે. આનું નામ જ આશ્રવ સાથેનું એકપણ. ફરીથી સમજવા જેવું છે કે જ્યારે એ કોઈ પણ પ્રકારે રિસ્પોન્સ આપે છે, પ્રતિભાવ આપે છે, એ પ્રક્રિયા આખી છે, એ પ્રક્રિયાનો એ કર્તા થાય છે, કે એ મારો પ્રતિભાવ, એ મારું પરિણમન, એમ કરી અને એનો એ કર્તા થાય છે. હવે જીવને પોતાના શુદ્ધ નિર્મળ ભાવ સિવાય બીજો કોઈ ભાવ પોતાનો હોય, બીજી કોઈ પ્રતિક્રિયા પ્રક્રિયા હોય, એ રીતે જો વિચાર કરીએ તો વાત બરાબર બેસી જાય છે કે જે કોઈ પ્રતિભાવ એ આપે છે એ બધા પરના લક્ષે પ્રતિભાવ છે, અને એનો એ કરતા સહજપણે થઈને જ પરિણમન કરી રહ્યો છે. દરેક સમયે એવા પ્રતિભાવનું કરતાપણું એને સહજ છે, એને એટલું બધું વણાઈ ગયું છે કે વાત ન પૂછો. હું આમ બોલ્યો, મેં આમ કર્યું, મેં આ લખ્યું, હું આ કરું છું, હું એ કરું છું, એ બધામાં એ હું પણ સ્થાપે છે, એનો કરતા થાય છે, એનો સ્વામી થાય છે, એ અજ્ઞાન છે. એટલે એને ખ્યાલ પણ નથી કે એ આશ્રવ કરી રહ્યો છે, આશ્રવ સાથે એકતા કરી રહ્યો છે, આશ્રવ સાથે એને એકત્વ વર્તી રહ્યું છે, એનું એને ભાન પણ નથી. અને એ સવારે ઉઠે છે ત્યાંથી રાત સુધીમાં એ ખરેખર આશ્રવ કરી રહ્યો છે અને બંધ એને પડે છે. એ વાત અહીંયા કરી છે, બહુ શાંતિથી સમજવા જેવી વાત છે. બે લીટી છે, પણ બે લીટી ઉપર એક કલાક વિચાર કરીએ તો આપણને એમ થાય કે હું આ શું કરી રહ્યો છું, હું આ શું લઈને બેઠો છું ભાઈ. આ કાટલું ભગવાન સમજાવે છે, આ કરુણા કરી અને કુંકુંદાચાર્ય ભગવાને, અમૃતચંદ્રાચાર્ય ભગવાને, આ બધા જ્ઞાની પુરુષોએ, મહાપુરુષોએ આટલું આટલું સમજાવ્યું, પંચમ કાળના એ મુનિઓએ આ બધું આપણે માટે લખ્યું, અને મને આમાંની કેમ આ વાત ગળે ઉતરતી નથી, ગુરુદેવે આટલી સ્પષ્ટતા કરી અને હું કેમ હજી ભગવાન આત્મા બનતો નથી. ગુરુદેવે 1,00,000 વખત ભગવાન આત્મા કહ્યું છે, પણ હજી મને આત્માને ભગવાન આત્મા માનવાનું કેમ થતું નથી. મારા શુદ્ધ સ્વરૂપને, ત્રિકાળી સ્વરૂપને છોડીને હું બહારમાં શું શોધી રહ્યો છું, હજી મને કેમ એના અસ્તિત્વનો, એમના પ્રભુત્વનો, એની પૂર્ણતાનો હજી વિચાર આવતો નથી, એનું મહાત્મા આવતું નથી, એવો કેમ સ્વીકાર થતો નથી. આવો વિચાર જેને ઉગે છે એને આ વાત તરત સમજાય છે, કરી રહી આ પરને લક્ષે જે કંઈ પ્રક્રિયાઓ થાય છે, પ્રતિભાવ અપાય છે, જે રિસ્પોન્સ અપાય છે, એ બધો આશ્રવ છે, અને એ આશ્રવને હું દરેક સમયે મારો માનું છું, હું એમાં એકરૂપતા કરું છું, એટલે મને આશ્રવ અને આત્મા એ ભિન્ન જણાયા નથી, એ બંને વચ્ચેનો તફાવત, એ બંને વચ્ચેનો ભેદ હજી જરાય જણાયો નથી. અને આમ થતાં દ્રષ્ટિ બદલાઈ જાય છે. જ્યારે આવું મનોમંથન ચિંતવન ચાલુ થાય એટલે દ્રષ્ટિ બદલાય છે. તો આગળ વાત લઈએ આપણે. શું કહે છે ગાથામાં? કે જીવ જ્યાં સુધી આત્મા અને આશ્રવ એ બંનેના તફાવત અને ભેદને જાણતો નથી ત્યાં સુધી તે અજ્ઞાની રહ્યો થકો ક્રોધાદિક આશ્રવોમાં પ્રવર્તે છે. ક્રોધાદિકમાં વર્તતા તેને કર્મનો સંચય થાય છે, ભેગા થાય છે. કર્મ બાંધે છે અને કર્મ બધા ભેગા થાય છે, કર્મનો સંચય થાય છે. ક્રોધાદિક એ રાગ દ્વેષ આદિમાં પ્રવર્તતા જે આશ્રવ થયા એને કારણે એને ભાવબંધ થયા અને ભાવબંધના નિમિત્તે દ્રવ્યબંધ થયો. એમ એ દરેક સમયે સમયે જ્યાં સુધી એને આશ્રવ થાય છે ત્યાં સુધી એ કર્મબંધ કરે છે અને એ કર્મનો સંચય થાય છે. ખરેખર આ રીતે જીવને કર્મનો બંધ સર્વજ્ઞ દેવોએ કહ્યો છે. કર્મનો બંધ દરેક સમયે થાય છે, કોઈ સમય એવો નથી કે જ્યારે એને કર્મનો બંધ ન પડતો હોય. શુભ કે અશુભ, શુભ અથવા અશુભ ભાવે જ એ પરિણમે છે, શુદ્ધ ભાવે તો એ ક્યારેય પરિણમતો નથી. એટલે શુભ ને અશુભ ભાવે પરિણમતા એને પુણ્ય અને પાપના બંધ થાય છે. અને આવું અનાદિથી ચાલ્યું આવે છે, પુણ્ય અને પાપ, પુણ્ય અને પાપ, અને એને કારણે આ બધો સંસાર છે. અહીંયા ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને બહુ સ્પષ્ટતા કરી છે, બહુ સરસ રીતે આ ટીકા લખી છે. આચાર્ય ભગવાન કહે છે કે જેમ આ આત્મા જેમને તાદાત્મ સિદ્ધ સંબંધ છે એવા આત્મા અને જ્ઞાનમાં વિશેષ એટલે કે તફાવત, જુદા લક્ષણો નહીં હોવાથી તેમનો ભેદ જુદાપણું નહીં દેખતો થકો, નિસંક રીતે જ્ઞાનમાં પોતાપણે વર્તે છે. પહેલી વાત શું લીધી? કે આ આત્મા, એ આત્માને તાદાત્મકપણું જેની સાથે છે તેવું જ્ઞાન, આ આત્મા પછી કહે છે કે જેમને તાદાત્મ સિદ્ધ સંબંધ છે એવા આત્મા અને જ્ઞાનમાં, આત્મા અને જ્ઞાનમાં તફાવત નથી જાણતો, તફાવત નહીં હોવાથી નથી જાણતો, એમના લક્ષણો જુદા નહીં હોવાથી એને જુદા નથી જાણતો, એને તાદાત્મ સંબંધ એ રીતે સિદ્ધ છે. કોને? આત્મા અને જ્ઞાનને. જેમને તાદાત્મ સિદ્ધ સંબંધ છે એવા આત્મા અને જ્ઞાન, એમાં એ તફાવત વિશેષપણું જુદા જુદા લક્ષણો નહીં હોવાથી તેમને જુદાપણું નથી જાણતો, નથી દેખતો. કોને જુદાપણું નથી જાણતો? આત્મા અને જ્ઞાનને એ જુદાપણું જાણતો નથી. કોણ? આ આત્મા. આ આત્મા આત્માને અને જ્ઞાનને તાદાત્મ સંબંધ સિદ્ધ થયેલો છે, તેથી તેમાં કોઈ ભેદ જાણતો નથી, જુદાપણું જાણતો નથી. જ્ઞાન અને આત્માને કોઈ તફાવત છે, જુદાપણું છે, ભેદ છે એમ એ નથી જાણતો. એ બંનેને તાદાત્મ સંબંધ પ્રસિદ્ધ છે, એ સિદ્ધ થયું છે એવું જ્ઞાનીઓને પણ અનુભવમાં આવ્યું છે. એટલે આ આત્મા અને જ્ઞાન એને કોઈ જુદા લક્ષણો નથી, તફાવત નથી, તેમની વચ્ચે ભેદ નથી, એ રીતે જ એને એ જાણે છે. નિસંક રીતે જ્ઞાનમાં પોતાપણે વર્તે છે. એને કોઈ શંકા નથી કે પોતે ભગવાન આત્મા અને જ્ઞાન એ જુદા નથી, પોતે અને ભગવાન આત્મા જ્ઞાન એક જ છે એમ એ નિસંકપણે વર્તે છે. નિસંક રીતે જ્ઞાનમાં પોતાપણું માને છે. જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન, જ્ઞાન એટલે હું, હું જ્ઞાતા, હું જ્ઞાયક અને જ્ઞાનરૂપે પરિણમનારો હું એજ ભગવાન આત્મા. એટલે આત્મા અને જ્ઞાનમાં એક રૂપતા વર્તે છે, એમાં કોઈ શંકા નથી, એમાં કોઈ ભેદ નથી. એટલે નિશંક રીતે જ્ઞાનમાં એ પોતાપણું માને છે, પોતાપણે એ વર્તે છે, એ જ્ઞાનમાં જ પોતાપણે વર્તે છે. એટલે આત્માને જ્ઞાન સ્વરૂપે જ એ જુએ છે. અને ત્યાં બે રૂપે કંઈ નથી, એક રૂપતા છે એટલે દ્વેત નથી. પોતાના ભગવાન આત્મામાં અને જ્ઞાનમાં કોઈ ભેદ નથી, પોતે જ જ્ઞાનરૂપ ભગવાન આત્મા છે એમ એ જ્ઞાનમાં પોતાપણે વર્તે છે. અને ત્યાં જ્ઞાનમાં પોતાપણે વર્તતો તે, જ્ઞાનમાં કોઈ પોતાપણે વર્તતો, પોતે જ જ્ઞાનરૂપ છે એમ એ વર્તો, એ જ્ઞાન ક્રિયા સ્વભાવભૂત હોવાને લીધે નિષેધવામાં આવી નથી, માટે જાણે છે, જાણવા રૂપ પરિણમે છે. એ પોતે જ્ઞાનરૂપે પરિણમે છે ત્યારે એ એનો સ્વભાવ છે, એ જ્ઞાન કરે છે, એ જ્ઞાન ક્રિયા એ જાણે છે, એ પોતે પોતાને જાણે છે, એ જ્ઞાન ક્રિયા એ એનો સ્વભાવ છે. એટલે જ્ઞાન ક્રિયા સ્વભાવભૂત હોવાને લીધે એને નિષેધવામાં આવી નથી, માટે એને એ જાણે છે. ભગવાન આત્માને દરેક સમયે પોતે પોતાપણે વર્તતો જાણે છે, પોતે જ્ઞાનરૂપ છે અને એ વખતે એ જ્ઞાન ક્રિયા કરે છે, એ જ્ઞાન ક્રિયામાં પોતે પોતાને જ જાણે છે. જ્ઞાન ક્રિયા અને પોતે એ બંને અહીંયા એક રૂપ છે એ વાત અહીંયા સમજાવી છે. જ્ઞાન ક્રિયા એ સ્વભાવભૂત ક્રિયા છે, એ એનો સ્વભાવ છે. કોનો સ્વભાવ છે? આત્માનો સ્વભાવ છે કે જ્ઞાન કરે, અને એ જ્ઞાન છે એ પોતે છે. એટલે એ જ્ઞાનને પોતારૂપ માનીને એ જ્યારે વર્તે છે, એમ પ્રવર્તે છે, ત્યારે એ જ્ઞાન કરે છે તો એ પોતે પોતાનું જ જ્ઞાન કરે છે. અને દરેક સમયે એ જ્ઞાન ક્રિયા એનો સ્વભાવ હોવાથી એ કરે છે. એટલે એ જ્યારે પોતે જ્ઞાનરૂપે પરિણમે છે, પોતાને જ્ઞાનરૂપ માને છે, ત્યારે પણ એ જ્ઞાન ક્રિયાને નિષેધવામાં આવી નથી. એટલે એ વખતે એ જાણે છે અને એ જાણવા રૂપે પરિણમે છે. જો આત્માનું પરિણમન જાણવા રૂપ છે એમ અહીંયા કહેવું છે. આત્માનું પરિણમન કઈ રીતે છે? કે એ જ્ઞાનરૂપ છે એટલે જાણવા રૂપ પરિણમે છે. બહુ સ્પષ્ટ અહીંયા કર્યું છે ટીકામાં કે એ જ્ઞાન ક્રિયા સ્વભાવભૂત હોવાને લીધે નિષેધવામાં આવી નથી, માટે જાણે છે. એટલે કે એ પોતે જાણવા રૂપ પરિણમે છે. આ એક વાત લીધી, આ મૂળ વાત લીધી, આ સમ્યક વાત લેવામાં આવી. હવે એના પછીની બીજી વાત છે કે તેવી રીતે જ્યાં સુધી આ આત્મા જેમને સંયોગ સિદ્ધ સંબંધ છે, અહીંયા સંયોગ સિદ્ધ સંબંધ લીધો છે, પહેલા તાદાત્મ સિદ્ધ સંબંધ લીધો હતો, હવે સંયોગ સિદ્ધ સંબંધની વાત છે. કે સંયોગ ને કારણે જે સંબંધ છે તેવો સંબંધ, એ સંયોગ સિદ્ધ સંબંધ, કે જેમને સંયોગ સિદ્ધ સંબંધ છે એવા આત્મા અને ક્રોધાદી આશ્રવો. આત્માને આ ક્રોધાદી ભાવ, ક્રોધ માન માયા લોભ રાગ આદિ જે ભાવ, એ બધા દ્વેષના ભાવ, એ બધા ભાવો સાથે સંયોગ સંબંધ છે. આત્માને જ્ઞાન સાથે તાદાત્મ સંબંધ છે, અને આત્માને આ રાગાદી ભાવ સાથે, ક્રોધાદી ભાવ સાથે સંયોગ સંબંધ છે. એ સંયોગ અવસ્થાએ છે, એ વખતે એ આત્મા પરનું લક્ષ્ય કરે છે, અને એ વખતે જે ઉદય આવ્યો છે તે એવા ઉદય ભાવે પ્રવર્તે છે. એ વખતે એને સંયોગ સંબંધ છે. એટલે આ રાગાદી ભાવો સાથે આત્માને તાદાત્મ્યપણું નથી, કેમ કે રાગાદી ભાવો આત્માનો સ્વભાવ નથી, આત્માની દરેક અવસ્થાઓ વખતે થતા નથી. માટે એવા રાગ અને દ્વેષના ભાવો, ક્રોધાદી ભાવો સાથે આત્માને તાદાત્મ સંબંધ નથી, પણ સંયોગ સંબંધ છે. એ વખતે છે, એ જ વખતે, જે વખતે છે તે વખતે સંયોગ છે, ત્યારે છે, એ પર્યાયમાં છે, એ મૂળ દ્રવ્યમાં નથી, એ દરેક અવસ્થામાં હોતું નથી. આત્માની દરેક અવસ્થામાં જે હોય એને તાદાત્મ સંબંધ કહેવાય, અને આત્માની દરેક અવસ્થામાં નથી તો એ સંયોગ સંબંધ છે, એ કોઈક વખતે છે કોઈક વખતે નથી. તો આત્મા, આ આત્મા પછી કહે છે કે જેમને સંયોગ સંબંધ છે એવા આત્મા અને ક્રોધાદી આશ્રવોમાં પણ પોતાના અજ્ઞાન ભાવને લીધે વિશેષ નહીં જાણતો થકો, તેમનો ભેદ દેખતો નથી ત્યાં સુધી નિસંક રીતે ક્રોધાદીમાં પોતાપણે વર્તે છે. પહેલા એ જ્ઞાન અને આત્મા એની અંદર ભેદ નહીં દેખતો થકો, નિસંક રીતે એ જ્ઞાનમાં પોતાપણે વર્તતો હતો. હવે અહીંયા આ અજ્ઞાની એવો આ આત્મા જે ખરેખર તો સંયોગ સંબંધ છે, પણ એને એવા સંયોગ સંબંધને એ પોતાના જાણીને વર્તે છે, એટલે એને એ નિસંકપણે ક્રોધાદીમાં પોતાપણું લાગે છે, એવો એ અજ્ઞાની છે. એ રીતે પરિણમે છે અને એમ પરિણમે છે ત્યાં એવી રીતે વર્તતો થકો, એવી રીતે ક્રોધાદીમાં પોતાપણે પરિણમતો થકો. જોકે એ ક્રોધાદી ક્રિયા એ પરભાવભૂત હોવાથી નિષેધવામાં આવી છે, એ ક્રિયા નો નિષેધ કરવામાં આવ્યો છે. પહેલા તો જે જ્ઞાન ક્રિયા હતી એ સ્વભાવભૂત હોવાથી એનો તો નિષેધ કરવામાં આવ્યો નહોતો. અહીંયા તો આ ક્રોધાદી ક્રિયા છે એ પરભાવરૂપ છે, એ આત્માની હોઈ શકે નહીં એવો નિષેધ કરવામાં આવ્યો છે. તો પણ આ અજ્ઞાની છે એને પોતાની માને છે, તો પણ તે સ્વભાવભૂત હોવાનો તેને અભ્યાસ છે, એને ઊંધી માન્યતા છે, એમ જ એને એવી ઊંધી શ્રદ્ધા અનાદિની ચાલી આવે છે, અને એમ થવાથી એ ક્રોધ રૂપે પરિણમે છે, રાગ રૂપે પરિણમે છે, મોહ રૂપ પરિણમે છે. તો આ બંને વાત કરવામાં આવી, જ્ઞાનાદિ સાથે તાદાત્મ સંબંધને કારણે એને જે જ્ઞાન સાથે પોતાપણું છે, એકરૂપતા છે, અને એમ કરતા એ જ્ઞાન ક્રિયા સ્વભાવભૂત હોવાને લીધે એ પોતે જાણવા રૂપે જ પરિણમે છે એ વાત કરી, અને બીજી અજ્ઞાનીની વાત કરી કે જેને એ ક્રોધાદી ભાવો જે સંયોગી ભાવો છે છતાં એની સાથે એને પોતાપણું છે, એટલે એ ક્રિયાને નિષેધવામાં આવી છે, તો પણ એને એ જાણે કે પોતાનો સ્વભાવ હોય એવી રીતે એ શ્રદ્ધા મિથ્યા શ્રદ્ધા થઈ છે, એટલે એવા એ ક્રોધરૂપ પરિણામે, રાગરૂપ પરિણામે, મોહરૂપ પરિણામે એ અજ્ઞાની પરિણામે છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.
હવે સુખધામ બોલીએ અને સ્વાધ્યાય પૂરો કરીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મની પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમું પદ દેવર તે જયતે